તારીખ 4/4/1987 પૂજ્ય બહેનશ્રીના વચનામૃત બુલ નંબર 76 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 59.
પોતાના ગુણધર્મો છે એને લોક ભાષામાં કુદરત કહેવામાં આવે છે. કુદરતને ન સમજ્યા એ લોકોએ ઈશ્વર કરતા પણ સ્વીકારી દીધું કે પદાર્થોના કાર્યો જે થાય છે એમાં ઈશ્વરીય શક્તિ કોઈ કામ કરે છે, એવી વ્યક્તિ કામ કરે છે જેને લોકો ઈશ્વર કહે છે. જૈન દર્શનમાં તો વસ્તુનું સ્વરૂપ એવું છે કે જે અનંત ગુણધર્મને ધારણ કરે છે. એક પદાર્થમાં કેટલાક તો પરસ્પર વિરુદ્ધ ગુણધર્મો પણ છે, જેમ કે નિત્ય અને અનિત્ય. વસ્તુને નિત્યપણું પણ છે, વસ્તુને અનિત્યપણું પણ છે. અને એક જ પદાર્થમાં એવા બે વિરુદ્ધ ધર્મોનો ગુણ અવિરુદ્ધપણે છે એ વાત બુદ્ધિગમ્ય રીતે ઘણાને બેસે એવી નથી, તેથી પણ એમાં વિચાર ભેદ રહ્યો છે. વિષય તો ઘણો એ વિસ્તારવાળો છે. અહીંયા એના કેટલાક પડખાં લીધા છે અને એની સાથે અધ્યાત્મનો વિષય મેળવ્યો છે. દ્રવ્યાનુયોગ અને અધ્યાત્મને સીધો સંબંધ છે અથવા અતિ નિકટ સંબંધ છે. છબી પાડવામાં આવે છે ત્યાં જે પ્રમાણે મુખ પરના ભાવ હોય તે પ્રમાણે કાગળમાં કુદરતી ચિત્રાઈ જાય છે. કોઈ દોરવા જતું નથી, ફોટો પાડે છે, છબી એટલે ફોટો પાડે છે. તો જેનો ફોટો પાડે છે એની જીવી મુખાકૃતિ છે, એ વ્યક્તિ કેમેરામાં આવતી નથી, કેમેરો એ વ્યક્તિ સુધી જતો નથી. છતાં આબેહૂબ જીવી મુખાકૃતિ છે એવું જ અંદરમાં રહેલા કાગળ ઉપર અથવા ફિલ્મ ઉપર ચિત્રાઈ જાય છે. હવે ગુણધર્મનો સવાલ છે. પદાર્થમાં એવો ગુણધર્મ છે દ્રશ્ય પદાર્થમાં કે જે પદાર્થ દેખાય તેવો જ ફોટો પડે. પછી મુખાકૃતિ હોય, ઝાડ પાન વનસ્પતિ ફૂલ જે કાંઈ હોય, પર્વત હોય નદી હોય જે કાંઈ હોય, તે બધું એમાં જેવું હોય એવું આવી જાય છે. એ કાગળની ફોનમાં ફોટામાં જે ચિત્રામણ થાય છે એ પણ એવો ગુણધર્મ લઈને છે કે બિલકુલ જેવું હોય એવું આમ આવે. અચેતન છે, જળ છે, એને ખબર નથી કે સામે આવો મુખાકૃતિ છે. એવું જ અહીંયા સફેદ અને કાળા પરમાણુ કે રંગીન પરમાણુનું પરિણમન થાય એને કાંઈ પરમાણુને ખબર નથી. પણ એ જીવું એકદમ કુદરતી છે એવું જ દરેક પદાર્થનું પરિણમન કુદરતી છે. અહીંયા તો લેવું છે જીવના ભાવ અને એને નવા દ્રવ્ય કર્મનું બંધન થાય છે એ વિષય લેવો છે. જેવા પરિણામ કરે, કોઈ પણ જીવ જેવા પરિણામ કરે એવું જ એને કર્મ બંધન થાય. એ કુદરતી વસ્તુ વ્યવસ્થા છે, એ વસ્તુનું સ્વરૂપ છે. એમાં કોઈના માટે વધારે ઓછું કાંઈ થાય કે કોઈ પક્ષપાત થાય કે કોઈને કાંઈ ઓછો લાભ મળે કે વધારે નુકસાન થાય એવું કાંઈ બનતું નથી. આ દ્રષ્ટાંત છે ફોટાનો તો, કે જે પ્રમાણે મુખ પરના ભાવ હોય, કોઈ હસતા હસતા ફોટો પડાવે એવા ભાવ આવે તે જ વ્યક્તિનો. કોઈ રડતા હોય એને ફોટો પાડે તો એનો એવો ભાવ આવે, કોઈ ગુસ્સામાં હોય એને ફોટો પાડે તો એવો ભાવ આવે, જેવો મુખાકૃતિ ઉપર ભાવ હોય, કોઈ શાંત અને ગંભીર રહીએ તો એવો ફોટો આવે, સામે જેવી મુખાકૃતિ હોય એવું બરાબર અહીંયા ચિત્રમાં થાય. એક સેકન્ડમાં ફોટો પડી જાય છે. કઈ ચમત્કારિક વિષય નથી, સર્વસાધારણ થયેલો પ્રસંગ છે જે દરેકને અનુભવ ગોચર છે. કુદરતી એ પ્રમાણે વસ્તુના ગુણધર્મ અનુસાર વિજ્ઞાનનો વિષય છે એ ફિલ્મ ઉપરના પરમાણુઓ, જે કાગળ ઉપર પ્રિન્ટ કાઢે છે એ ઉપરના પરમાણુઓ, એનો જે બધો જે પ્રોસેસ છે કેમિકલનો એ ગુણધર્મ અનુસાર છે. એમાં કોઈ ઈશ્વર આવીને ફોટો પાડી દે છે કેમેરામાં એવું તો કાંઈ માનવા જેવું
નથી.
કોઈ દોરવા જતું નથી, કોઈ વ્યક્તિનું એ કાર્ય નથી. જે મુખાકૃતિનો ફોટો આવે છે એમાં કોઈ ચિત્રામણ કરનાર વ્યક્તિ કોઈ કાર્ય કરે છે એવું તો પ્રત્યક્ષ જોવામાં આવતું નથી. એવી રીતે એ દ્રષ્ટાંતે કર્મના ઉદયરૂપ ચિત્રામણ સામે આવે. અહીંયા પૂર્વ કર્મ લીધા છે કે તને કોઈ કર્મનો ઉદય આવે જેને અનુકૂળતા ગણવામાં આવે છે, પ્રતિકૂળતા ગણવામાં આવે છે, લૌકિક દ્રષ્ટિએ જે કાંઈ ગણવામાં આવે, અલૌકિક દ્રષ્ટિએ તો કોઈ પણ પદાર્થને વિશે ઈષ્ટ અને અનિષ્ટપણાનો અભિપ્રાય જ એક ભ્રાંતિ છે અને એ ભ્રાંતિ સિવાય કાંઈ નથી. જગતમાં જ્ઞાન સ્વરૂપી આત્માને ન તો કોઈ પદાર્થ અનુકૂળ છે કે ન તો કોઈ પદાર્થ પ્રતિકૂળ છે. જ્ઞાન સ્વરૂપી આત્માને તો તમામ પદાર્થો માત્ર જ્ઞેયના સ્થાનમાં છે. આત્મા માત્ર જ્ઞાન એવા સ્થાને છે, જ્ઞાન માત્ર સ્વસ્થાનમાં છે, જ્ઞેયો જ્ઞેય માત્ર, પદાર્થો જ્ઞેય માત્ર એવા પોતાના સ્વસ્થાનમાં છે. આ જિનેન્દ્રદેવના શાસ્ત્ર અનુસારનું વિજ્ઞાન છે.
બરાબર.
જગતમાં બે વિભાગ પાડે છે, જગતના સંસારી જીવો મોહી પ્રાણીઓ અને મોહવશ કેટલાક પદાર્થને અનુકૂળ ગણે છે, કેટલાક પદાર્થને પ્રતિકૂળ ગણે છે. એને ભ્રાંતિ એટલા માટે કહેવામાં આવે છે, કોઈ એમ કે તો વાસ્તવિકતા છે, અમુક પદાર્થ સારા જ છે, સુગંધ સારી જ છે અને દુર્ગંધ ખરાબ જ છે, સારું ખરાબ છે જગતમાં, એમાં વાસ્તવિકતા છે, ખોટું નથી. સુગંધ સુગંધ છે એ વાસ્તવિકતા છે, પણ સારી છે એ વાસ્તવિકતા છે. દુર્ગંધ દુર્ગંધ છે એ વાસ્તવિકતા છે, પણ ખરાબ છે એ વાસ્તવિકતા નથી. એ મૂળ છે એટલું લેવું. એક માણસ એમ કે તેની તે ક્રિયાને કે મને મારી પાસે સાધન હોવા છતાં મારે ચાલવું એ મારા સ્વાસ્થ્ય માટે સારું છે. તેનો તે માણસ પાછો કલ્પના એમ કરે કે જ્યારે મોટર અટકી પડે ત્યારે ચાલવું પડે છે એ મારા માટે પ્રતિકૂળ છે. તો ચાલવું અનુકૂળ છે કે ચાલવું પ્રતિકૂળ છે? ચાલવાની ક્રિયા શું છે કે ન તો અનુકૂળ છે ને ન તો પ્રતિકૂળ છે? પણ એક વખત તેનો તે માણસ એમાં અનુકૂળતાની કલ્પના કરે છે, એ ચાલવાની ક્રિયામાં એક વખત એ પ્રતિકૂળતાની કલ્પના કરે છે. ખાવું એ મારા માટે અનુકૂળ છે? કેટલું ખાવું અનુકૂળ છે? જો ખાવું અનુકૂળ હોય તો જેટલું વધારે ખાવું એટલું વધારે અનુકૂળતા હોવી જોઈએ, થવી જોઈએ. એના કરતા તો બહુ બહુ ખરાબ પ્રસંગ જોયેલો. રાણપુરમાં એક બહુ સજ્જન બ્રાહ્મણ હતા, કાશીએ વેદ ભણી આવેલા, યજુર્વેદ ભણી આવેલા. નાના ગામમાં કોઈ બ્રાહ્મણ હોય એને કાશીથી વેદ ભણીને આવે એની બહુ સારા વિદ્વાનમાં ગણતરી થાય. મોટી ઉંમરે એક છોકરો, એક જ છોકરો સંતાનમાં, દીકરો દીકરી કાંઈ નહીં. સ્વાભાવિક રીતે સંપન્ન માણસ હોય લાડથી સારી રીતે ઉછેર કર્યો હોય, યુવાન ઉંમર થયો અને અનેક પ્રકારના વિપરીત લાઈને ચડી ગયો, ત્યાં સુધી કે પછી પોતે તો કાંઈ ધંધો કરીને કમાણી કરે નહીં, બાપની કમાણી વેડફે, અભિપ્રાય વિચાર ભેદ થાય તો બાપાને મારવા લે, બાપા વૃદ્ધ, એનો પિતાશ્રી વૃદ્ધ અને છોકરો જુવાન, માર કોણ ખાય? શરીર બળમાં તો જુવાન હોય તો કંઈ માર ખાય નહીં, રીતસર મારે. બાપ મરી ગયો તો માને મારે, મા પૈસા ન આપે તો માને મારે, ડોશીને મારે, પૈસા લાવ, બીજું કાંઈ ન સમજો, પૈસા લાવ. એ છોકરો જન્મો હશે ત્યારે એને કેટલો હરખ થયો હશે, કાંઈ સંતાન થતું ન હોય ને એમાં એકનો એક ઓછો દીકરો જન્મે, દેખાવમાં તો રૂડો રૂપાળો દાણિયા જેવો છોકરો. બ્રાહ્મણ કુટુંબ હતો, મારા પાડોશમાં, પણ દયા આવે એના મા બાપને મારે ને એ ધમાલ પાડોશમાં હોય તો નજીકમાં નજીકમાં સંભળાય, ગામડામાં તો 10 ફૂટના અંતરે શેરી હોય, રસ્તો હોય, એનો એ દીકરો મને પ્રતિકૂળ છે, એનો એ મને એક વખત હરખનો પાર નથી, અને બીજી વખત એને એમ થાય કે આ જન્મીને મરી ગયો તો સારું, તો માર ખાવો પડત નહીં. ઠીક છે, પોતાનું પૂર્વ કર્મ છે એ અનુસાર ઉદય પ્રસંગ છે. અહીંયા એ જ વાત લેશે કે એવી રીતે જે કોઈ પ્રસંગ ઉદયમાન થાય તે સર્વ પ્રસંગ કર્મના ઉદયરૂપ ચિત્રામણ જ્યારે સામે આવે, જ્યારે એ પ્રસંગ ઉપસ્થિત થાય ત્યારે સમજવું કે મેં જેવા ભાવ કર્યા હતા તેવું આ ચિત્રામણ થયું. આ જોવાની દ્રષ્ટિ છે. લોકમાં એમ જોવાય છે કે પ્રતિકૂળતા આપે છે ને એનો દોષ છે, હું તો નિર્દોષ છું પણ મને પ્રતિકૂળતા આપે છે ને એ દોષિત છે. જ્ઞાની કહે છે એમ નથી, તારા પૂર્વ કર્મનો દોષ છે કે જેના નિમિત્તે અહીંયા વર્તમાનમાં આ પ્રસંગ ઉપસ્થિત થયેલો છે. આમ છે, ઓલો તો નવા બાંધે છે, પેલો તો નવા બાંધે છે, પણ આને જૂના કર્મનો ઉદય છે, જે ભોગવે છે એને જૂના કર્મનો ઉદય છે, એમ વાત છે. પછી એ વખતે પોતે જે રાગદ્વેષ કરે છે ત્યારે એ નવા બાંધે છે, આ મને પ્રતિકૂળ છે એમ કરીને એના ઉપર જે ક્રોધ થાય એ વખતે નવા બાંધે છે. આશાતા રોગ આવે છે, લ્યોને રોગ આવે છે, તો રોગ થવાને લાયક પરિણામ આ જીવે પોતે કર્યા છે, દોષ પોતાનો છે. હવે એને હું જલ્દી મટાડું એમ કરીને જે કાંઈ એને તીવ્ર પરિણામ થાય છે ત્યારે એવો જ રોગ થવાના નવા આશાતા વેદનીના કર્મ બંધાય છે, એટલે ફરીને એવો એવા રોગના સંયોગમાં આવવાના પરિણામ એ કરે છે. આમ છે, એવી રીતે કર્મના ઉદયરૂપ ચિત્રામણ સામે આવે ત્યારે સમજવું કે મેં જેવા ભાવ કર્યા હતા તેવું આ ચિત્રામણ થયું. પણ એમાં ઘણી વિચિત્રતા છે. કોઈ વખત પુણ્યકર્મના ઉદયે કોઈ શુભ કાર્ય ઉદયમાં આવે અને જીવનો અભિપ્રાય વિરુદ્ધ હોય તો એ શુભ કાર્યોની વિરુદ્ધ એનો વિચાર ચાલ્યા કરે, આ કામ ન થવું જોઈએ, આ કામ થવું જોઈએ, આ કામ ન થવું જોઈએ, આ કામ થવું જોઈએ, ઉદયપૂર્વના પુણ્યનો બાંધે ઉલટા પરિણામ. એટલે અનેક પ્રકારના જીવને જે પરિણામ થાય છે વર્તમાન યોગ્યતા અનુસાર થાય છે, પરિણામ પૂર્વ કર્મના ઉદય અનુસાર નથી થતા. પરિણામ તો વર્તમાન યોગ્યતા અનુસાર થાય છે અને વર્તમાન યોગ્યતા કેળવવી એના માટે જીવ સ્વતંત્ર છે. આમાં એક પદ આવે છે આનંદ ગંજીનું, વચન બંધ સમયે જીવ ચીતીએ ઉદય સમયે સારે ઊંચાટ. ઉદ્ધરણ કરેલું છે એક બોલમાં કે જ્યારે તું પરિણામ કરે છે ત્યારે નવો બંધ થાય છે, તો અહીંયા સાવધાન થવાની જરૂર છે કે આ પરિણામ યોગ્ય કરું છું કે આ પરિણામ અયોગ્ય કરું છું. ભોગવતી વખત ભોગવ કેવા કર્મ મારે ભોગવવા પડશે એનો ઉછાટ કરવા, એની ચિંતા કરવા. કોઈ પણ પ્રકારના કર્મ ઉદયમાં આવે ત્યારે તું જ્ઞાતા ભાવે રહે અને એને માત્ર જ્ઞાનનું નહીં બનાવે, તો એ પૂર્વકર્મનો અવરોધ અને નવીન બંધનનું કારણ નહીં થાય. એટલે પૂર્વકર્મના ઉદયની કોઈ ચિંતા કરવાની જરૂર નથી, ફક્ત વર્તમાન પોતાના પરિણામને સંભાળવાની જરૂર છે. એક જ બારી છે, એક જ સ્વ આશ્રય રૂપ સ્થાન છે, ધ્રુવ ખીલો છે, કે જો પોતાના ધ્રુવ સ્વરૂપના આશ્રય આવીને બેસી જાય તો બચી જાય. અમારે દ્રષ્ટાંત આપતા જયંતિભાઈ, ઘંટીનો ખીલો છે એમાં એમને એમ રહે છે, પડ ફેર્યા કરે છે. જે કઈ અનાજના દાણા ઓરવામાં આવે છે ખીલાની પાસે જે દાણો રહી ગયો એ બચે છે, બાકીના બધા પીસાઈ જાય છે. ધ્રુવ ખીલો નહીં ફરતો એવો ધ્રુવ ખીલો, એ ધ્રુવ ખીલાની પાસે તું બેસી જાય, ધ્રુવના આશ્રય આવ બચી જાય. આમ તો ન્યાયની વાત એ છે કે જે પૂર્વે કર્મ બાંધા એ દેણું કર્યું છે, અને ઉદય આવે છે એ એ વખતે દેણું ચૂકવવાનો સમય છે. ગામમાંથી કોઈના જમે લઈ આવો થાપણ 5,000, 10,000, 20,000, પછી લેવા આવે ત્યારે એના ઉપર ગુસ્સો કરવાનો, કેમ લેવા આવ્યો તું, શું કરવા લેવા આવ્યો તું, ભાઈ તું મૂકી ગયો છે. એ લેવા આવે તો ન્યાયસરની વાત છે, એના પૈસા લેવા આવ્યો છે, તું એનો ધણી ક્યાં થાશો. તો એ વખતે એને આકરું લાગે છે, દેતી વખતે એને આકરું લાગે છે, એ અનીતિ છે. એ નીતિ નથી પણ એ અનીતિ છે. એમ કર્મનો ઉદય આવ્યો તો એ આગળનું ખાતું સરખું કરવા આવ્યો છે. તારું કરજ બંધ થાય છે તને તારે શું તકલીફ છે આમાં, નવું કર જ ન કર પણ જૂનું કર, તારે બંધ થાય છે, ભાર ઉતરે છે માથે, બોજો ઓછો થાય છે, એમાં કાંઈ દુઃખી થવા જેવું નથી. એક ન્યાય વિચારે તો સમાધાન થાય. હવે મારે રજા લેવી છે, બહુ સંગ કર્યો તમારો, બહુ સજ્જન માણસ છો તમે, મને દુઃખી કરતા નથી, શું મને અત્યાર સુધી સાથે રાખ્યો, હવે હું રજા લઉં છું. તો આ રડવા માંડે છે, અરે રે તમે આટલા વખત સાથે રહી હવે મને દુઃખ થાય છે, આ ફરીને નવા બાંધે છે. ઠીક, સમાધાન કેમ કરવું એ એની સમજણ ઉપર આધારિત છે. આ જીવે કોઈ પણ પ્રકારના કર્મના ઉદયના કાળમાં કેમ સમાધાન કરવું એ જીવની પોતાની વર્તમાન સમજણ ઉપર આધાર છે. જો સમજણ ખોટી હોય, વિપરીત હોય, તો એ એવા કર્મ બાંધે કે કોઈ વખત છૂટતા હોય એનાથી પણ વધારે તીવ્ર બાંધે. જો સમજણ એની બરાબર હોય તો એ કર્મથી છૂટે છે. એટલે જ્ઞાન છે એ કર્મનો નવો બંધ નહીં થવામાં બહુ મોટું સાધન છે. જ્ઞાન છે એ બહુ મોટું સાધન છે. કર્મનો ઉદય આવે ત્યારે ઉદયને પ્રતિકૂળ સમજીને હડસેલવાનો પ્રયત્ન કરે છે. દ્રષ્ટાંત આવું આવે છે કે કોઈ માણસે એક કૂતરાને લાકડાનો કટકો દંડીકો પડ્યો, છૂટો માર્યો, કૂતરાને એમ થયું કે આ દંડીકો મને વાગ્યો એનું મને દુઃખ થાય છે, દર્દ થાય છે, એટલે મને દુઃખ આપનાર આ દંડીકો છે. સાચી વાત છે, એ દંડિકાને બટકું ભરવા માંડે છે. તે મને, તું મને વગાડ્યું, તે મને વગાડ્યું, તને ખાઈ જાઉં. મારી દંડિકો મારનાર કોઈક બીજો છે, એમ દુઃખ આપનાર તને કર્મનો ઉદય નથી. એ દુઃખ આપનાર તો તારા તારા જ પૂર્વના પરિણામ છે, બીજું કોઈ તને દુઃખ આપતું નથી. અધ્યાત્મનો તો એ સિદ્ધાંત છે કે દુઃખ છે એ જ્ઞાને કરીને થતું નથી, દુઃખ અજ્ઞાને કરીને થાય છે. કોઈ પણ પ્રસંગ હોય, જ્ઞાને કરીને દુઃખ નથી. જો દુઃખ થાય છે તો આ જીવે એ વખતે એમ વિચારવું યોગ્ય છે કે મને અજ્ઞાન કેમ પ્રવર્તે છે કે જેને લઈને મને દુઃખ છે, બસ આટલો વિચારવા જેવું છે. એની વિચારણામાં જાય કે આપણે શું ભૂલ કરી, કયા પ્રકારની ભ્રાંતિને અજ્ઞાન સેવાય છે કે જેથી મને આ દુઃખ લાગે છે, બસ આટલું વિચારવું. બાકી બે પદાર્થની ભિન્નતાનું જે જ્ઞાન છે એ તો તમામ પ્રકારના સમાધાનમાં માસ્ટર કી જેવું છે કે કોઈ જગ્યાએ અસમાધાન થાય એવું ન બને.
બરોબર,
કોઈ એવી ચેલેન્જ દેવામાં આવે કે લાવો કોઈ એવો પ્રશ્ન કે બે પદાર્થની ભિન્નતાને વિચારતા સમાધાન ન થાય એવો એક પ્રશ્ન ખડો કરો, એક પ્રશ્ન ઊભો કરી દો, ક્યાંય પણ અસમાધાન નહીં થાય એવું નહીં બને. જે કોઈ દુઃખના પ્રસંગો છે એ દુઃખના પ્રસંગોમાં ભિન્નપણાને ભૂલીને બે પદાર્થનું એક પણ માનીને જ દુઃખી થવામાં આવે છે. આ વસ્તુનું સ્વરૂપ છે ને આ વસ્તુનું વિજ્ઞાન છે. જો બે પદાર્થ ભિન્ન છે, તું ચેતન પદાર્થ છો, બાકીના શરીરથી માંડીને બધા જળ પરમાણુથી રચાયેલા પદાર્થ છે, એની રચના છે, તારી જાતને એની જાત જુદી છે, તો પછી એ બે વચ્ચેની ભિન્નતા સ્પષ્ટ સ્થૂળ જ્ઞાનમાં સ્થૂળ વિચારમાં સમજી શકાય એવી છે. તને એમાં અભિન્નપણું કરીને શા માટે દુઃખી થવાનું કારણ બને છે? આ અજ્ઞાનને તું વિચારી લે, આ જ અજ્ઞાન છે. શ્રીમદજીએ પત્રમાં બહુ સરસ લીધું છે, એને સંસારનું જ કારણ લીધું છે, એ જ સંસારનું કારણ છે.
બરોબર, અજ્ઞાન છે એ જ સંસારનું.
બે પદાર્થની ભૂતારૂપ જે અજ્ઞાન છે એ જ સંસારનું કારણ છે. શ્રી તીર્થંકર આદિએ ફરી ફરીને જીવોને ઉપદેશ કર્યો છે એ આ વાત કરી છે. ભગવાનને ની સાક્ષી એ વાત કરે છે, ભગવાને આ દિવ્ય ધ્વનિમાં વાત કરી છે કે આ જીવ અજ્ઞાન દશારૂપ યોગે પોતાના નહીં એવા બીજા દ્રવ્યને વિશે સ્વપણું માને છે, અને એ જ માન્યતા તે સંસાર છે, તે જ અજ્ઞાન છે. નરક આદિ, નરક ત્રિયંચ આદિ માઠી ગતિનો એ જ હેતુ છે, એ જ કારણ છે, તે જ નવા જન્મનું કારણ છે, તે જ મરણનું કારણ છે, તે નવો દેહ ધારણ કરવાનું કારણ છે, અને એ જ બીજા પદાર્થને વિશે પુત્ર પિતા શત્રુ મિત્ર આદિ ભાવ કલ્પનાના હેતુ છે. આ મારો પુત્ર છે, આ તને સંસારનું કારણ છે. આ મારો પિતા છે, એ તને સંસારનું કારણ. આ મારો શત્રુ છે, એ સંસારનું કારણ છે. અને આ મિત્ર છે, એ સંસારનું કારણ છે. કેમ કે બધું અનુકૂળ પ્રતિકૂળ કલ્પના, એ જ ભાવ કલ્પનાના હેતુ છે. એ કલ્પનાની નિવૃત્તિ થઈ ત્યાં સહજ મોક્ષ છે, અને એ કલ્પનાની નિવૃત્તિ અર્થે સત્સંગ અને સત્પુરુષ સાધન કયા છે.
વાહ,
એ વાત તો એમના ભાગ્ય જ કોઈ પત્રમાં ખાલી હશે કે જ્યાં એ સત્પુરુષને મુખ્ય કરતા નથી, સત્સંગને મુખ્ય કરતા નથી. બરાબર એનું પરિણામ પામે, એ સ્થાન પામે એ વાત કે હું ચૈતન્ય જીવ નામનો પદાર્થ છું અને મારાથી બધા બીજા જીવો અને બીજા અજીવો પૂતગળો મારાથી ભિન્ન છે, આટલું જ જો પરિણામ પામે તો સર્વ વ્રત યમ નિયમ જપ યાત્રા ભક્તિ અને શાસ્ત્ર જ્ઞાન એ બધું કરી છૂટ્યો એમાં કોઈ સંશય નથી. એને વ્રતે થઈ ગયું, એને યમ નિયમ સંયમ થઈ ગયો, એને યાત્રા થઈ ગઈ, ભક્તિ થઈ ગઈ, એને બધું શાસ્ત્ર જ્ઞાન આવડી ગયું. આમ છે, બે પદાર્થની ભિન્નતા ઉપર આખા જૈન શાસ્ત્રના જૈન તત્વજ્ઞાનના અધ્યાત્મનો આધારનો જે સિદ્ધાંત છે, આધારભૂત સિદ્ધાંત જેને કહીએ, એ આ બે પદાર્થની ભિન્નતાનો છે. આટલી મોટી વાત છે કે એકના કારણથી સંસાર, એની નિવૃત્તિથી એ કારણે નિવૃત્તિથી મોક્ષ. બસ કોઈ વધારે નથી જાતિ, કોઈ ઓછો નથી, કોઈ ઊંચો નથી, કોઈ નીચો નથી. બીજા પદાર્થમાં જીવ જો નિજબુદ્ધિ કરે તો પરિભ્રમણ દશાને પામે, પછી ચાહે બીજો જીવ હોય ચાહે બીજો પરમાણુ હોય. બીજા પદાર્થને વિશે જો નિજબુદ્ધિ કરે તો પરિભ્રમણ દશા પામે, અને નિજને વિશે નિજબુદ્ધિ કરે તો પરિભ્રમણ દશા ટળે. આટલો સંક્ષેપ છે આ સત્પુરુષના વચનો છે. એક વચનમાં સંસાર અને મોક્ષનો ફેંસલો, આ એમનું સામર્થ્ય છે વસ્તુના સ્વરૂપને પ્રદર્શિત કરવાનું. હવે એમ કહે છે આના ઉપરથી, આ તો વસ્તુનું સ્વરૂપ સ્થાપ્યું કે નિજમાં નિજ બુદ્ધિ કરે તો એના જન્મ મરણ ટળે, પરમાં નિજ બુદ્ધિ કરે તો પર તો પોતાનું થશે નહીં, અનંતકાળથી એણે સંયોગોને પોતાના કરવા માટે તંતોર પ્રયત્ન કર્યો, અનંતકાળથી અનંત પ્રયત્ન કર્યો, એક પરમાણુ એનું થયું નહીં, થવાનું નથી. પણ જેના ચિત્તમાં એવો માર્ગ વિચારવો અવશ્યનો છે, મારું પરિભ્રમણ કેમ ટળે, એનો માર્ગ એટલે એનો ઉપાય શું, એટલું વિચારવું, એવું જેના ચિત્તમાં આવ્યું એને જેના હૃદયમાં એ વાત ઉગી કે આ મારે ગમે એમ કરીને ઉપાય પકડવો છે, આવો ઉપાય મારે જોઈએ, જેના ચિત્તમાં આવો માર્ગ વિચારવો અવશ્યનો છે એટલે જરૂરિયાત લાગી. હું અવશ્યનો અર્થ આવશ્યક, જરૂરિયાત લાગી કે મારે મારું પરિભ્રમણ ટાળવું જ જોઈએ, કોઈ પણ રીતે ટાળવું જ જોઈએ, આનો ઉપાય મારે શોધવો જ જોઈએ, એ ઉપાય મળે તો અંગીકાર કરવો જ જોઈએ, એવું જેને આવશ્યક લાગ્યું છે તેણે શું કરવું કે તેણે તે જ્ઞાન જેના આત્મામાં પ્રકાશ પામ્યું છે, જેને નિજમાં નિજ બુદ્ધિનું આત્મજ્ઞાન પ્રગટ થયું, તેણે તે જ્ઞાન જેના આત્મામાં પ્રકાશ પામ્યું છે તેની દાસાનું દાસપણે અનન્ય ભક્તિ કરવી. જ્ઞાન લેવા જવું એમ નથી, બહુ માર્મિક વિષય છે શ્રીમદ્જીના લખાણનો. તેની દાસાનું દાસપણે અનન્ય ભક્તિ કરવી એ પરમ શ્રેય છે, એના માટે પરમ કલ્યાણનું કારણ છે. પણ ભક્તિ તો રાગ છે, અમને એવો વિચાર આવે છે કે આ ભક્તિ તો રાગ છે, રાગે છોડી જવું એમ કહે છે, એમ નથી. સત્પુરુષને ઓળખવા, એને આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું છે એવી એની અંતરંગ પરિણતિ, કાલે જ્ઞાનીની દશાનો વિષય ચાલ્યો, એની અંતરંગ મૂળ પરિણતિથી એની ઓળખાણ કરવી, અને ઓળખાણ કરતા ભક્તિ આવી એ એનું બહુમાન છે. બહુમાન છે એનું જ્ઞાનમાં મૂલ્યાંકન છે. જીવોને બાહ્ય દ્રષ્ટિએ એવા જ્ઞાન સાથે ઉત્પન્ન થતો રાગ, ભક્તિનો રાગ દેખાય છે, પણ એ રાગની સાથે સતનું મૂલ્યાંકન થયું એવું જ્ઞાન દેખાતું નથી. બે વાત અહીં વિચારવા જેવી છે, આ ચર્ચા કરવા જેવો વિષય છે. સત્પુરુષ પ્રત્યે ભક્તિ થાય છે ત્યારે બે પરિણામ કામ કરે છે, જ્ઞાનના પરિણામ અને રાગના પરિણામ. તો બાહ્ય દ્રષ્ટિએ તો રાગ સ્થૂળ દેખાય છે, એટલે આ તો રાગ કર્યા કરે છે, આ તો ભક્તિનો રાગ કર્યા કરે છે, પણ એનું જે આત્મજ્ઞાન અને પરિભ્રમણ ટાળવાનું જે એ સંબંધીનું જ્ઞાન છે, અને એ જ્ઞાનની પ્રાપ્તિ અર્થે જે સમાગમ અને બહુમાન કરવાનો ભાવ છે, એ જ્ઞાનનો વિષય છે, એ સમજણનો વિષય છે. પહેલામાં પહેલો દર્શન મોહ ટાળવો છે તો સમ્યક દર્શન થાય છે. એટલે 750માં તો શ્રીમદજીએ એને એક પહેલા નંબરનું સંકિત કીધું છે. સંકિતના ત્રણ નંબર આપ્યા છે, નંબર એક સંકિત, નંબર એક સંકિત, નંબર બે સંકિત, નંબર ત્રણ. ત્રણ તો સંકિત છે નહીં જૈન દર્શનમાં, આપ આવી રીતે ત્રણ પ્રકારના સંકિત કેમ કયો છો? તો કે ત્રણ પ્રકારના સંકિત નથી તો મને ખબર છે, કે પોતે તો હવે બહુ જ્ઞાતા હતા શાસ્ત્રોના. પણ એક સંકિતનું, મૂળ સંકિતનું બીજું કારણ છે અને બીજાનું ત્રીજું કારણ છે એમ સમજીને એને ઉપચારથી હું સંકિત કહું છું.
બરાબર,
તો ખુલાસો કે સાત છે. આત્મસિદ્ધિમાં કહેલા સંકિતના પ્રકારનો વિશેષાર્થ જાણવાની જિજ્ઞાસાનો કાગળ મળ્યો છે. આત્મસિદ્ધિમાં ત્રણ પ્રકારના સંકિત ઉપદેશા છે. પોતે આપ્તપુરુષના વચનની પ્રતિ પ્રતીતિરૂપ ભક્તિ, પુરુષની એ પુરુષની ભક્તિની એના વચનની ભક્તિ, ઠીક એમ લીધું છે. એમાં એવું છે કે દીકરો વાલો લાગે, 1.5 વર્ષનો દીકરો હોય, વાલો લાગે છે કે નહીં પોતાનો ઘરમાં સંતાન હોય તો? તોતડું બોલે તો એની બોલીએ વાલી લાગે, પોતે એની હારે તોતડું બોલે. જો આવું બોલે છે, એક નવો શબ્દ બોલતા શીખ્યો હોય તો એ હરખાઈ જાય કે જો આવું બોલવા માંડ્યો, આ તો બાબા બાપા બોલવા માંડ્યો, આ તો કાકા બોલવા માંડ્યો. જો છોકરા ઉપર પ્રીતિ છે તો એની વાણી તોતડી હોય તો એના ઉપર પ્રીતિ આવે છે. જો તને સત્પુરુષ પ્રત્યે ભક્તિ હોય તો એની વાણી પ્રત્યે તને ભક્તિ આવ્યા વિના નહીં, આ એનો નિયમ છે. એ વાત લીધી છે કે આપ્ત પુરુષના વચનની પ્રતીતિ રૂપ, આજ્ઞાની અપૂર્વ રૂચિ રૂપ, એની જે આજ્ઞા છે એ આજ્ઞાની અપૂર્વ રૂચિ, જે કહે વાત પૂરી થઈ ગઈ. આજ્ઞાની અપૂર્વ રૂચિ સ્વચ્છંદ નિરોધપણે આપ્ત પુરુષની ભક્તિરૂપ એ પ્રથમ સંકિત કયું છે. એને સંકેત નંબર એક આપ્યો. પરમાર્થને સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ, આ સ્વરૂપ નિશ્ચયનો વિષય લીધો છે. પરમાર્થ સ્વરૂપ એવો જે પોતાનો આત્મા, એનો સ્પષ્ટ વર્તમાન જે ચાલતો જ્ઞાન લક્ષણ અનુભવમાં અનુભવ ગોચર થતો અનુભૂતિ સ્વરૂપ, એની જે પ્રતીતિ, એનો વિશ્વાસ કે આવો જ આત્મા છે તે બીજો પ્રકાર છે. અને નિર્વિકલ્પ પરમાર્થ અનુભવ, પરમાર્થ તત્વનો, પરમ તત્વનો નિર્વિકલ્પ અનુભવ, તે સંકેતનો ત્રીજો પ્રકાર છે. આમ ત્રણ પ્રકાર દીધા છે સંકેત. સ્પષ્ટ કર્યું છે પહેલું સંકેત બીજા સંકેતનું કારણ છે. સ્વરૂપ નિશ્ચય થવાનું કારણ આ છે, અને બીજું સંકેત ત્રીજા સંકેતનું કારણ છે. ત્રણેય સંકેત વિતરાગ પુરુષે માન્ય કર્યા છે. ત્રણેય સંકેત ઉપાસવા યોગ્ય છે, સત્કાર કરવા યોગ્ય છે, ભક્તિ કરવા યોગ્ય છે. કેવળ જ્ઞાન ઉપજવાના છેલ્લા સમય સુધી સત્પુરુષના વચનનું અવલંબન વિતરાગે કહ્યું છે. અને ક્ષીણ મોક્ષ ગુણ સ્થાન પર્યંત શુદ્ધ જ્ઞાનથી આત્મા, આત્માના અનુભવને નિર્મળ કરતા કરતા નિર્મળતા સંપૂર્ણતા પામે કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય છે. તે ઉત્પન્ન થવાના પ્રથમ સમય સુધી સત્પુરુષે ઉપદેશેલો માર્ગ આધારભૂત છે એમ કહ્યું છે, તે નિસંદેહ સત્ય છે. એ વાત અમે લીધી છે. તેની દાસાનું દાસપણે અનન્ય ભક્તિ કરવી એ પરમ શ્રેય છે, અને તે દાસાનું દાસ ભક્તિમાનની ભક્તિ પ્રાપ્ત થયે. જેમાં કાંઈ વિષમતા આવતી નથી, ભક્તિ કરતા કાંઈ વિષમતા જેને આવતી નથી તેને ધન્ય છે. આ બહુ એ વિષયની અંદર અનેક પત્રોની અંદર દર્શન મોહ માટે એ વાત લખી છે.
ઉદેશીનો બોલ છે ને, વિતાઈને રહેશે ને ગુરુ પાસ, આ મુરખાઈ દાતાનો કામ.
ઘણી વાતો સ્પષ્ટ છે એ વિષયમાં. શું કહે છે કે કર્મના ઉદયમાં પોતાના જ પૂર્વ કર્મકૃત ભાવોનું એ ફળ છે એમ જાણીને અવિષમ પરિણામે તે ઉદયમાં રહેવું, વિષમ પરિણામ નહીં કરતા અવિષમ પરિણામે એ ઉદયમાં રહેવું, અથવા સંભાવથી એ ઉદયને વેદવો, વિષમ ભાવથી નહીં વેદવો. સંભાવથી એટલે હું માત્ર જ્ઞાતા દ્રષ્ટા છું, આ ઉદયથી ન તો મને સુખ છે કે આ ઉદયથી ન તો મને દુઃખ છે. કોઈ પણ પ્રકારનો ઉદય મને સુખ દુઃખ પહોંચાડવા સમર્થ નથી, કેમ કે ઉદયથી મારો આત્મા ભિન્ન છે અને મારા આત્માથી આ ઉદય ભિન્ન છે. આ ભિન્નતાનો આધાર છે એની અંદર સમજણમાં. જોકે આત્મા કર્મમાં પ્રવેશ કરીને કાંઈ કરતો નથી, જ્યારે કર્મનું નવું બંધન થાય છે ત્યારે જેમ કેમેરાની અંદર ફોટો પડાવનાર દાખલ થઈને કાંઈ કરતો નથી, એમ કર્મ નવું જ્યારે નવા કર્મનું બંધન થાય છે ત્યારે આત્મા કર્મમાં પ્રવેશ કરીને કાંઈ કરતો નથી. તો પણ ભાવને અનુરૂપ જ ચિત્રામણ સ્વયં થઈ જાય છે, જેવો ભાવ કરે એવું બંધન થાય. એમાં કર્મ કોઈની શરમ રાખતા નથી કે આ આમ છે ને તેમ છે. અરે આ ભાવિના તીર્થંકર દ્રવ છે એની શરમ પણ કર્મ રાખતા નથી. આ શ્રેણી મહારાજ આગી શ્રી કૃષ્ણનો દ્રષ્ટાંત પ્રસિદ્ધ છે. નારાયણનાજી છે, 64 સલાખા પુરુષ છે, ભાવિ તીર્થંકર છે. પરિણામની સાથે તો જેમાં પરિણામ કરે કર્મબંધ ત્યાં એવો થાય. એમાં કઈ બીજું બની શકે?
અહીંયા પ્રશ્ન થાય કે ભાવ જેવો એવું ત્યાં થાય તો આનાથી શું કે
નહીં? તો કહ્યું કે કુદરતી ચિત્રાઈ જાય છે. અહીંયા જીવું મુખાકૃતિ છે એવો જ ફોટો પડ્યો તો એને કઈ ન કર્યું? ફોટો પડાવનારે કઈ ન કર્યું કેમેરામાં કે ના? એને કઈ કર્યું? એને ખબર પડી નથી કે કેવો ફોટો પડ્યો છે. જોવે ત્યારે ખબર પડે છે આવો ફોટો પડ્યો. એમાં અહીંયા જેવો ભાવ કર્યો, આ કુદરતની એક વસ્તુ, કર્મના પરમાણુમાં એ જાતનો ધર્મ છે. એ કર્મનો ધર્મ છે કે જીવ જેવા ભાવ કરે એવા પ્રકૃતિ સ્થિતિ અનુભાગ પ્રદેશથી એનું નિબંધન અને સંયોગ થાય થાય ને થાય જ. એને ઇન્દ્ર નરેન્દ્ર જીનેન્દ્ર કોઈ રોકવા સમર્થ નથી. મોટો ચક્રવર્તી આવે કે ઉપરથી ઇન્દ્ર ઉતરે કે વિતરાગ સાક્ષાત જીનેન્દ્ર પરમાત્મા હોય, એમાં કાંઈ કરી શકે એવું નથી, કાંઈ હસ્તક્ષેપ કરી શકે એવું નથી. આ લોકો કુદેવને માને છે ને, દેવ દેવલાને માને છે, આ દેવીને આ દેવલાને ચક્રેશ્વરને ઢીંગણી નોકડી, એ કાંઈ કરી દે એમ નથી. કોઈ ન તો કોઈ અનુકૂળતા આપી દે એમ છે કે ન તો કોઈ પ્રતિકૂળતા આપી દે એમ છે. કોઈની તાકાત નથી. પોતાના સાતા કર્મનો ઉદય હોય તો કોઈ અસાતા ઉપજાવી શકે નહીં, ને અસાતાનો ઉદય હોય તો કોઈ સાતા ઉપજાવી શકે નહીં. આયુષ પૂરું થાય છે, કોણ બચાવે છે? કોઈ બચાવી દે? દુનિયામાં તો ધતિંગ ચાલે છે કે ફલાણા ફલાણા છે જીવતા કરે છે, માણસને જીવતા કરે છે. આ સત્ય સાંઈ બાબાનો દ્રષ્ટાંત છે, મોટા વાળવાળા છે, પૂનમચંદ કામાણી કરોડપતિ માણસ, ચાલતી મિટિંગમાં ડાયરેક્ટરોની મિટિંગમાં હાર્ટનું પેઇન થયું એટલે મિટિંગ છોડીને બીજા રૂમમાં ગયા, ગયા ભેગા ક્લાસ થયા. ડાક્ટર બાક્ટર કાંઈ કરે એ પહેલા, ડાક્ટર નહીં તરે શું કરે? આયુષ પૂરું થાય એમાં ડાક્ટરનો કોઈ અધિકાર નથી. તો એને સાંભળેલું, એ માનતા હતા ત્યાં સત્ય સાંઈ બાબાને માનતા હતા, દક્ષિણમાં છે એ માણસને જીવતા કરે છે. એને શ્રદ્ધા હતી કે આપણે મરવાનું થાય તો આ આપણને જીવતા કરશે. એટલે એની પત્ની છે એ બંને માણસ માનતા છે. એને સીધો લાઇટનિંગ કોલ ઉપર એના આશ્રમમાં ફોન કર્યો. બાબા તો કાંઈ સીધા ઉપાડે નહીં, એના જે આસિસ્ટન્ટ હોય પર્સનલ આસિસ્ટન્ટ હોય એ જ ઉપાડે, એના સેક્રેટરી પીએ હોય. તો કે હું ફલાણી ફલાણી બોલું છું, આપો બાબાજીને. કામ શું છે એ પહેલાં વાત કરો પછી બાબાજીને આપું. તો આમ ઘટના બની છે, દુર્ઘટના બની છે, મારે બાબાજી સાથે વાત કરવી. તો ભલે આમ થયું છે ને, આપને જીવતા કરવાના છે, આપ તો ભગવાન છો, બધું કરી શકવા સમર્થ છો. બોલો મનમાં સમજે કે મારું કંઈ હાલ એવું નથી, પણ કે ના તમે કરી જ શકો એમ છો, જીવતા કરી દો, બીજું કાંઈ એવું ન સમજો. તમારે જે લેવું હોય લ્યો, પણ આ મારે જીવતા જોઈએ, બીજું કાંઈ હું ન કાંઈ બીજી વાત સાંભળવા તૈયાર નહીં. દુનિયાદારી એ તો બહુ અનુભવી હોય છે, બધા ઘણા 5600 ભેજા હાન પડે એની ભાઈ આવતા હોય છે, એને તો ખબર હોય કે કોણ કેવું ગાનપણ કરતું હોય છે. સમજાવે સમજે એવું નથી, એમ તો આવેગમાં છે, એનો ધણી મરી ગયો છે, શોકના આવેગમાં હોય નહીં. આ સમજાય નહીં સમજે તો કે તમે એમ કરો, આટલા કલાક પછી મને ફરીને ટેલિફોન કરજો. એટલે આમાં શું છે, આવેશ એઠો બેસે, દુઃખના દુઃખનું અસર દાડા, જેમ જેમ સમય જાય દુઃખ ઓછું થાય. અને કીધું કોઈ આને અંતિમ ક્રિયા નથી કરવાની, આ શરીરની કોઈ અંતિમ ક્રિયા કરવાની નથી, આને જીવતા કરવાના બાકી છે. દેખીએ કે આપ ઉસકા અંતિમ ક્રિયા કર દેના. એને કીધું મેં અંતિમ ક્રિયા નથી કરવા દીધી, અને જીવતા કરવા માટે મેં એને બાળવા દીધા નથી, તો તમે જીવતા કરી દો એમ કરીને. પણ એને તમે છેલ્લી ક્રિયા કરી નાખો, મારી નાખો, મેં એને મારી પાસે જરૂર છે એટલે મારી પાસે બોલાવી લીધા છે, ઠીક, મેને મેરે પાસ બુલા લિયા હૈ, તું ઉસકા ચિંતા મત કરો, એ મેરે પાસ બેઠે હૈ, મેરે પાસ હૈ, ઉસકા જરૂરત હૈ મેરે પાસ, તું ઉસકો ઉસકો જલા દોગે, ઠીક, આવું બધું ચાલે છે. કોઈ કાંઈ કરી શકે, એક પરમાણુની પર્યાયને પ્રયોગવા જગતમાં ઇન્દ્ર નરેન્દ્ર જિનેન્દ્ર કોઈ સમર્થ નથી. એ સ્વયં થાય છે, પરમાણુનું કર્મનું પરિણમન, મનોકર્મનું પરિણમન, શરીરનું પરિણમન. બાળ યુવાનને વૃદ્ધ થાય છે, મનુષ્ય શરીરનો તો અનુભવ છે કે નહીં? બાળકમાંથી એને યુવાન થતો રોકો, અને યુવાન હોય એને વૃદ્ધ થતો રોકો, કોઈ રીતે બની શકે એવું નથી. હા, એ તો અત્યાર સુધી એવું જ કર્યું છે, એનાથી વધારે કર્યું છે. જગતના પરમાણુને ફેરવવાની ક્રિયા કરવી કે ધણીને બેઠો કરવો, એ બધી એક જ વાત છે. આ કેમ આમ ન થાય ને આ કેમ આમ થાય, મારા વિચાર પ્રમાણે ને મારા ભાવ પ્રમાણે કેમ ન બને, બસ એના ગાનપણમાં, નાના ગાનપણમાં કાંઈ ફેર નથી, એક સરખું છે. તો એ જૂની માન્યતાનું કેટલું બળવાનપણું છે અને એનું કેટલું મોટું નુકસાન છે એનો વિચાર કરવો જોઈએ. આમાં નુકસાન લાભનો સવાલ છે. આ જે વાત ચાલે છે એમાં પર પદાર્થનું જે કર્તાપણું છે એ જીવને ચાર ગતિના 84 લાખ યુનિમાં જન્મ મરણ હોથા કાઢી નાખે, જીવના દુઃખમાં ને દુઃખમાં. આ એનું કારણ છે, મોટું કેન્સર છે, મિથ્યા માન્યતાનું એ અનંત જન્મ મરણનું કેન્સર છે, એનું નુકસાન વિચારવું. જીવનો એવો સ્વભાવ છે કે નુકસાનમાં ઊભો ન રહીએ ક્યાંય. એક 10 પૈસા હાથમાંથી નીચે પડી જાય, ખીચામાં હાથ નાખે તો વાંકો બની લઈ લે. કોઈ એમ કે 10 પૈસા તો વાંકા વળો કોઈ વળે? હે, 10 પૈસા આપો એક વખત વાંકા વળી જા. 10 પૈસા હું 100 રૂપિયા આપતો એનો વાંકો વળું એમ કે. પણ નુકસાન એવી ચીજ છે, એને પોતાને નુકસાન જ્યારે લાગે ત્યારે પાય ભારનું નુકસાન આ જીવને સહન કરવાની તૈયારી નથી. આ મુખ્ય વાત છે. પોતાને ભાસવું જોઈએ, બતાડનાર તો બતાડે છે પણ પોતાને ભાસવું જોઈએ, એ વાત છે. શ્રીમદજી એ દ્રષ્ટાંત આપ્યું છે કે આ જીવે ગોદડા જેવું ઓઢણું ઓઢ્યું છે કે શ્રી ગુરુના ઉપદેશની લાકડી વાગતી નથી. અણુકર્મી જીવ હોય તો મલમલ ને ધોતિયા જેવું ઓઢીને હૂતો હોય તો એને લાકડી વાગે છે. નથી થતું જો આ પોતાનો વિચાર કરવા જેવો, પોતાને ઉપદેશ નથી લાગતો તો આ વિચાર કરવા જેવો છે કે દર્શન મોહનું ગોદડું કેવું ઓઢ્યું છે. આ ગોદડું દર્શન મોહનું છે, બરોબર, અનંત સંસાર રખડાવનાર દર્શન મોહ છે, એનું ગોદડું કેવું ઓઢ્યું છે એ વિચાર કરવાનો. જોકે આત્મા કર્મમાં પ્રવેશ કરીને કાંઈ કરતો નથી, કર્મના પરમાણુને અડતોય નથી, એને ખબર નથી પડતી કે કર્મના પરમાણુ કેટલા આવ્યા, કેવી જાતના આવ્યા, ભાડ્યા છે કોઈ કોઈ કર્મ. આ તો વિતરાગ સર્વજ્ઞના શાસનમાં એનું જે ગણિત છે એ અનુસાર એની સમજણ છે. પણ એ સમજણ કરતા કરતા એને કરતા પણ કરી નાખ્યું, હું કર્મને બાંધું ને હું કર્મને છોડું. 12માં પહેલા સંયોગમાં કરતા પણ હતું તો ત્યાં બાંધછોડ કરતો હતો, હવે કર્મની બાંધછોડ કરવા માંડ્યો, એનું એ કર્યું. એ સ્વયં જ પરિણમી જાય છે એમ કે છે. અને મૂળ જે વાત છે એ મુદ્દાની એ છે કે આ વસ્તુનું સ્વરૂપ છે, આ કુદરતી ગુણધર્મો છે પદાર્થના કે એ સ્વયં જ પરિણમે છે. તો પણ ભાવને અનુરૂપ જેવા ભાવ કરે એવું ચિત્રામણ સ્વયં થઈ જાય છે. જેવા આકરા પરિણામ કરે એવા કર્મ બંધાય, જેવા હળવા પરિણામ કરે એવા કર્મ બંધાય. જીવ તેનું તે જ પરિણમે છે. શ્રેણીક મહારાજાનો ઇતિહાસ લઈએ તો બૌદ્ધ ધર્મમાં હતા ત્યારે એને જૈન દર્શન ઉપર જરા ઘૃણા હતી, દ્વેષના પરિણામ હતા. તો એ જીવ બહુ ટૂંકા ભવિષ્યમાં ભગવાન મહાવીર સ્વામીના સમવસરણમાં શાયક સમ્યક દર્શન પ્રાપ્ત કરવાનો હતો. તેના તે જીવનું એ પરિણામ છે, જીવીનો એ છે. પણ જેવા પરિણામ ક્રિયા ત્યાં વિતરાગી મુનિ હોય છે, વિતરાગ દેવ અથવા વિતરાગ મુનિ અથવા વિતરાગી ધર્માત્મા કોઈના પ્રત્યે જે દ્વેષના પરિણામ થાય છે, બહુ આકરું કર્મ બંધાય છે. સીધું સાતમી નારકીનું બાંધ્યું
બાંધ્યું
પરિણામ તો એ ક્ષણ માત્ર નો છે. સાતમી નારકીનો આવ્યો, નરક ગતિ પડી ગઈ, નિકાચિત, કાંઈ ફેર ન થાય. તીર્થંકરનો જીવ છે કે કાંઈ ફેરફાર. શાયિક સમ્યક દર્શન હમણાં પામવાનો છે ને, બહુ વાર નથી લાગી. ઘરે ગયા, ચેલણા રાણીને લઈને આવીને ઉપસર્ગ દૂર કર્યો અને એને પ્રતીતિ આવી કે ખરેખર જૈન ધર્મની અંદર આવા તપસ્વી, આવા જ્ઞાની ધ્યાની મુનિઓ હોય છે. હું તો ઢોંગી માનીને કરી, એને તો આ ઉપસર્ગ આપ્યો હતો. કોઈ ઢોંગ કરે છે ધ્યાનનો, હમણાં ખબર કે મુનિ તો પોતાનો ઉપસર્ગ દૂર કરે
નહીં.
મુનિ હોય એ પોતાનો ઉપસર્ગ
દૂર કરે નહીં,
કદી દૂર કરે નહીં. એ પ્રતિકૂળતાને પ્રતિકૂળતા સમજે નહીં, પ્રતિકૂળતા સમજીને એને અડસેલવાનો, એને ભાવ અને વિકલ્પ આવે નહીં. આવે તો મુનિ પણ રહે નહીં, ધ્યાનમાં ધ્યાનમાં જ. આશ્ચર્ય થઈ ગયું, આવી અદભુત આશ્ચર્યકારી દશા છે, ગજબનું ધ્યાન છે. આખું પરિણમનમાં એક ફટકો લાગ્યો, બદલાઈ ગયું પરિણમન, કે આવું છે તમારા ધર્મમાં. કે હા હાલો કે સમોસા એનું ધ્યાન મુદ્રા જોઈને, મુદ્રા જોઈને, એ જ મુદ્રા જોઈને એને વિકૃત ભાવ આવ્યો દ્વેષનો, તો એનો ઉપસર્ગ કર્યો. એ જ મુદ્રા જોઈને એને એમ થયું કે અરે રે મારી ભૂલ થઈ છે, એકદમ સવળા પડી ગયા, ભગવાનના સમોસરણમાં ગયા. તો સીધા શાયિક સમય કેટલી પાત્રતા, એને પાત્રતા આવતા વાર લાગતી નથી. એક પરિણામે સાતમી નારકીનું આયુષને ગતિ નારકીની બાંધે છે, એ જ જીવની પાત્રતા ઉત્પન્ન થતા વાર નથી. આયુષ ઉદયમાં ન આવે ત્યાં સુધી ફેર પડે કોઈ પણ કર્મ. આયુષ કર્મ એવું છે, ઉદયમાં આવી ગયું પછી ફેર નથી પડતો.
બરોબર.
એટલે જેમ કે અત્યારે કોઈ બચવા માંગે ચાલતા ભોગવટા વાળા આયુષમાં, એમાં ફેર ન થાય, એક સેકન્ડનો ફેર ન થાય. કોઈ ઉપરથી ઉતરે તો એમાં ફેર થતો નથી. એ ઉદયમાં આવ્યા પહેલા એના સિદ્ધાંતમાં અપકર્ષણ ઉત્કર્ષણ થાય છે, વધઘટ થાય છે સ્થિતિમાં, એ પહેલા થાય છે. એટલે સાતમી નારકીનો તો 33,000 રૂપિયાનો આયુષ છે અને 84,000 વર્ષની સ્થિતિએ ગયા છે. ક્યાં 33,000 ને ક્યાં 84,000 વર્ષ પહેલા તીર્થંકર થશે. જી ત્યાંથી આયુષ છોડી મનુષ્ય હોય ને માતાના ગર્ભમાં આવે ત્યાં હજી પર્યાપ્તિ ન થઈ હોય ઇન્દ્રિયોની, સ્થાન આવે ત્યાં એને આયુષ શરૂ થઈ ગયું. વચ્ચે વિગ્રહ ગતિ છે ત્યાં આયુષનો ઉદય નથી. આઠે કર્મનો ઉદય છે એમાં એક વિગ્રહ ગતિમાં 7 કર્મનો ઉદય છે. બધા સંસારી જીવને 8 કર્મનો ઉદય છે, પણ વચ્ચે એક આયુષ છોડે ને બીજું આયુષ શરૂ થાય એ પહેલાં વચ્ચે એક સમય, કોઈને 2 સમય, કોઈને 3 સમય, એટલો સમય વિગ્રહ ગતિનો હોય છે. ત્યાં 7 કર્મનો ઉદય હોય છે, 8 કર્મનો ત્યાં ઉદય નથી. એક આયુષ કર્મનો ત્યાં ઉદય નથી થતો. દેવલોક માંથી આવે એનું કારણ શું છે કે મોટા ભાગે બે ચાર ચાર પાંચ દસ ભાવ પેલા સમ્યક દર્શન ને પ્રાપ્ત કર્યા હોય છે, એટલે મોક્ષ માર્ગ માં આવી ગયા વહેલા, અને બે ચાર ભાવો કે આઠ દસ ભાવો બાકી હોય તો મનુષ્ય ને દેવ સિવાય એને તો પછી કોઈ એવા પરિણામ જ થતા નથી, નીચી કક્ષાના એવો તીવ્ર રસ જ આવતો નથી, એવા માઠા પરિણામ થતા નથી કે એને કોઈ તીર ઇંચ કે નરકનો આયુષ્ય બંધાય. મનુષ્ય થશે, મનુષ્ય થશે. ના, એમના કઈ બીજો વાંધો નથી, તાત્કાલિક જ થયું હોય, પૂર્વ ભાવમાં જ સમ્યક દર્શન થયું હોય, અને એ સમ્યક દર્શન થયા પહેલા બંધ પડી ગયો હોય તો સંભવ છે કે નરક ગતિ માંથી પણ આવે, દેવ ગતિ માંથી પણ આવે, કોઈ પણ ગતિ માંથી આવે. પ્રયત્ન એમને શુદ્ધ, પહેલો પ્રયત્ન તો એ થયો કે એને વિતરાગ મુનિરાજને માન્યા, સ્વીકાર્યા. વિતરાગ જે મુનિ હતા એ મુનિને એમણે સ્વીકાર્યા, ભાવગંગી સંત હતા એનો સ્વીકાર આવ્યો કે ખરેખર આ સાચા મુનિ છે. મેં માન્યું હતું કે આ ધ્યાનનો ઢોંગ કરીને બેસી ગયા છે અને હમણાં ઉઠીને ભાગી જશે, ઉપસર્ગ પડશે, એટલે એની માન્યતા ભ્રમ ભાંગી ગયો અને એને પ્રતીતિ આવી, વિશ્વાસ આવી. એમની શાંત મુદ્રા જોઈને, વિતરાગી મુદ્રા જોઈને વિતરાગ ભાવની પ્રતીત આવી, કે જૈન દર્શનમાં વિતરાગ ભાવરૂપ ધર્મ છે એ અહીંયા નજરે પ્રત્યક્ષ દેખાય છે. મૂર્તિમંત સ્વરૂપ લીધું છે ને, મોક્ષ માર્ગનું મૂર્તિમંત સ્વરૂપ છે ભાવલિંગી સંત. એટલે એ જ વખતે પરિણામ ફરી ગયા. ત્યાર પછી તો પુરુષાર્થમાં આગળ વધીને ક્ષાયિક સમ્યક દર્શન પામ્યા છે. એ બધા પરિણામ ત્યાર પછી ચડતા ચડતા ભાવના પરિણામ છે. એટલે એની અંદર કર્મની સ્થિતિમાં જે ફેરફાર પડ્યો હોય એ કારણે ફેર પડી ગયો, અનન્ય ભક્તિ થઈ ગઈ. મુનિ પ્રત્યે બહુમાન ભક્તિ આવે છે, ભગવાન પ્રત્યે બહુમાન ભક્તિ આવે છે.
એકને માને એટલે અનંતને આવી
ગયા,
અને એકને ના માને એટલે
અનંતને ખોઈ બેસે છે. વિતરાગ એ વિપરીત અભિનિવેશ છે. તે શું છે કે બહુ ભાગ જીવ વિપરીત અભિનિવેશ પૂર્વક માને છે, એટલે એનું માનેલું નિષ્ફળ જાય છે. એનું કારણ એ છે, એ તો કર્મની વાત કરી, હવે ધર્મની વાત કરશે. અહીંથી આ બોલમાં અહીં સુધી કર્મની વાત છે.
વાદી દેવ સિદ્ધિ મંદરમ.